સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ. કાર્યક્રમ નંબર 16, પ્રસારણ તારીખ 15 માર્ચ 2007.
ખેતીમાં ભાઈઓની સાથે હવે બરાબર જાગી ગયેલી બહેનોને ને ગયા ગુરુવારે આવી મહિલાઓની મુલાકાતને બિરદાવનારા સેંકડો ખેડૂત મિત્રોને આજે અમારા પીઢ ખેડૂત મિત્ર દાનસંગભાઈની સાથે નમસ્કાર.
લાલ, તમે ભલે ખુશ હો, હું તો બહેનો પર હજી પણ ગુસ્સે છું.
કામમાં બેન, તમે એક બેન છે ને, એવું કઈ કહો છો?
કહું દાનસંગભાઈ તમને, મને એમ હતું કે ગયા ગુરુવારે ફોન કરનારા અને પત્ર લખનારા મિત્રોમાં બહેનોની સંખ્યા ભાઈઓ કરતા વધુ હશે, પણ એવું ના થયું.
ખરી વાત.
આ DSC અને સજ્જતા સંઘ જેવી સંસ્થાઓ દ્વારા નાના ને સીમાંત ખેડૂતો સહિત તમામ માટે જયારે ખેત ઉત્પાદન વધારવા, ખેતીમાં ખર્ચ ઓછો કરવા અને ખેતીને પોષણક્ષમ બનાવવાના પ્રયાસો કરાતા હોય, ત્યારે તો બહેનોએ પણ જાગવું પડે કે નહીં?
ઉમા બેન, તમારી બધી વાત સાચી.
તો
પણ બહેનોના સંસ્કાર જ એવા છે ને કે એ કામ બધું કરે પણ મોઢું ઉગાડવાની વાત
નહીં. પણ હવે એ માટેનો સમય પાકી ગયો છો દાનસંગભાઈ.
હા,
અને હું તો બહેનોને પણ કહું છું કે બહેનો, તમે માનશો, કેટલાક શ્રોતા મિત્રોની બાજરીનો પાક વધતો નહીં હોવાની ફરિયાદ આવીને, એટલે અમારે આ ઉમાએ તો પહેલું કામ અમારી વાડીમાં બાજરીને પૂરતી ખાતર આપવા મોકલવાનું કર્યું.
હું તો તમને શું બધાને કહીશ કે ઉનાળુ બાજરીને એકરે લગભગ 35-40 કિલોગ્રામ નાઇટ્રોજન જોઈએ છે. હવે જો વાવતી વખતે આમાંથી અડધો નાઇટ્રોજન આપેલો હોય તો બાકીનો જેવી ભોથે પડવાની શરૂઆત થાય એટલે પીએચ સાથે આપી જ દેવો જોઈએ.
અડધો એટલે કેટલો થયો? 20 કિલોગ્રામ.
20 કિલોગ્રામ થયો. ઉમાબેન, ઘણા ખેતી નિષ્ણાત ભોથા ફરતા માટીના પાળા સડાબવાનું કહે છે, તો એ હું કામ કહેતા હશે?
એ એટલા માટે કે ગરમીના કારણે મૂળની આજુબાજુનો ભેજ ઉડી ન જાય અને મૂળ ભીના જ રહે.
આવી નાની નાની કાળજીનો બહુ મોટો ફરક પડે છે દાનસંગભાઈ. દાખલા તરીકે ઉનાળુ ડાંગરમાં પાણી ભરી રાખીએ પણ અંદર ફરતા રહીને હાથથી નિંદામણ
ના કાઢીએ
તો ઉપજ ઉપર ઘણી માઠી અસર પડે.
અને આવું જ નિંદામણ કર્યા પછી જ બાકીના પૂરતી ખાતરનો ડોઝ આપવો જોઈએ. તમારે ડાંગરમાં તો ખાસ બાલમાં ધ્યાન રાખજો. પછી એ ભલે તમે યુરિયા આપો
કે
એમોનિયમ સલ્ફેટ, ઘણા આપે ને DAP આપતા હોય છે, પણ નિંદામણ તો કોઈ પણ પાકમાં ઉત્પાદન ઘટાડે છે.
અરે, એક નાની એવી બેદરકારીની કેવડી મોટી કિંમત ચૂકવવી પડે.
તો પછી
એ તો ગયા રવિવારે જ વરવો દાખલો એનો જોવા મળ્યો. જોયું નહીં? બોલ્યા, ભાવનગર જિલ્લાના કરમદિયા ગામમાં કેવું થયું?
એ તો કેવું થયું?
હગા બાપે ગાળેલા બોરમાં દીકરી પડી ગઈ.
હા, એ આરતી ચાવડા.
હા, અને બાપડીએ જીવ ખોવો પડ્યો.
દાનસંગભાઈ, મને તો એ નથી સમજાતું કે બોર બનાવવા હજારો લાખોનો ખર્ચ કરો છો પણ એ નિષ્ફળ જાય તો ઉપરથી કાયમ માટે બંધ કરવાનો 200-500 નો ખર્ચ આપણે કેમ નથી કરતા?
ઉમા, સવાલ આમાં જાગવાનો જ છે. પાણી પહેલા પાળ બાંધવાનો જ છે. તમે બોર માટે 5-6 મહિના દાનસંગભાઈ મહેનત કર્યો, ઘણી વખત તો વરસ વરસ બોર થતો હોય. હવે પછી તમે એને પેકિંગ કરવા માટે જોઈએ કેટલો? એક દિવસ. એને ઉપર કાં તો આંટા પાડીને કેપ ચડાવી દો લોખંડની, કે પછી બેલ્ડિંગ કરીને બંધ કરી દો. પણ એ ન કરે તો ન જ કરે.
શંકરભાઈ, ટૂંકમાં શિવટ રાખી અને જ્યાં અકસ્માત થવાની સંભાવના છે ત્યાં પૂરતી તકેદારી રાખી તો ખેતીમાં અને બીજે ક્યાંય નુકસાન ખમવાનો વારો
ના આવે.
એટલે કે આંખોની સાથે મગજ પણ ખુલ્લું રાખવાની અને નવી નવી માહિતી જાણવાની તૈયારીની ખૂબ જરૂર છે,
કારણ કે તો જ કેટલીક વખત અશક્ય લાગતી વાત શક્ય લાગે છે અને આપણે એ પ્રયોગ કરવા તૈયાર થઈએ છીએ.
આપણે પેલા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ત્રંબોડા ગામના વીરજીભાઈ રાઘવાણી અને પુનાભાઈ પરાલિયા જેવા મિત્રોએ ઉનાળુ બાજરી પણ ટીપા પદ્ધતિ એટલે કે ટપક સિંચાઈથી ઉગાડી બતાવી છે.
એમ
વાત કરો છો? બાગાયતમાં કે શેટે શેટે વવાતા પાકમાં તો સમજ્યા કે ટીપા પદ્ધતિ કામ આવે
આવે,
પણ બાજરી એ રીતે થાય ખરી?
ત્યારે એ જ જોવાનું છે ને, અને એને જ કહેવાય કે એમણે ચિત્રો છે નવો ચિત્રો.
એ શંકરભાઈ, આ ભાઈઓ અત્યારે શીની શીની ખેતી કરે છે?
સાંભળો, પુનાભાઈ શું કે છે?
એટલે ટીપા સિંચાઈ ઘટ્યું છે, જે આ નળીઓ ટીપા પદ્ધતિ છે કે ને એ ગોઠવી છે, પછી કાણાવાળી પાઇપ મૂકી દીધી છે. અડધી કલાકમાં એને ઘણું પાણી થઈ જાય, અને અડધી કલાક નું પાણી એટલે તો કઈ ના કહેવાય ને, અડધો વીઘો પાવા જઈએ આપડે લાગે તો અડધા વીઘા નું જ પાણી થયું. ચાર એકર એટલે 10 વીઘામાં પીત થયું અત્યારે.
બરોબર છે.
સ્ટાર્ટિંગ માં તો ખડું જ ના પણ રાખે, ટીપે ટીપે ન થાય, પણ બધા જોયું ને. અમારે બે જણા ઘરના જ વાંધો હાલતો કે ભાઈ આવી રીતે કે તમારે બાજરી નહીં થાય, મને કે તમે સાચી થી પાડી દી.
બરોબર.
સ્ટાર્ટિંગ તો ઘરે થી જ આપડે સ્ટાર્ટ થયું જોઈ.
સાચી વાત.
પણ 2 એકર માં 100 એક મને બાજરી પાકી.
અને વીરજીભાઈ શું આવે છે એ સાંભળો.
અત્યારે તો 1 એકર માં બાગાયત છે.
1 એકર માં બાગાયત એટલે બાગાયત માં શું?
ચીકુ છે, આંબળા છે, અને સરગવો. પછી માટે લીલો સારો મકાઈ વાવી
છે. મકાઈ વાવી છે.
અને ઘઉં.
અને
રજકો લીલા સારા માં પછી માટે. તો પક સિંચાઈ માં તો શાકભાજી, રીંગણ, મરચી અને વેલા વાળા શાકભાજી.
એમને પિયત ની સગવડ કેવી છે?
એ એમના મોય સાંભળો.
જમીન ખુલ્લી રહે એટલે હવામાં રહેલો જે નાઇટ્રોજન છે ને, હા, ઈ એક તો મૂળ ને પૂરેપૂરો ઉપયોગમાં લે.
વાહ વાહ, સરસ. હા બરાબર.
અને બીજું કે જે છૂટું પિયત આપી, અને જો પાણી ની ખેંચ પડે ને, પાણી પીવાનો ગાળો જો એકાદ દી નો ફેર પડે જાય ને, તો જે એના તંતુ મૂળ હોય પાક ના, એ ઓલી તિરાડ પડે ને એમાં તૂટી જાય છે અને લંગાવા માંડે, પાણી ની જટ ખેંચ પડી જાય એમાં.
બરોબર છે.
અને આ ટપક સિંચાઈ માં એવું નથી થતું, એમાં જમીન એકદમ ભરભરી,
જમીન ભરભરી ને પોચી હોય એટલે તંતુ મૂળ કપાવવાનો
ભય રહેતો નથી.
ભય નો રે. બરોબર.
અને પિયત મોડું વાંચતી ને તો પણ એમાં કઈ તકલીફ પડતી નથી. અને ઓલામાં જો કલાક 1.5 કલાક મશીન હાલે કે મોટર, એટલું પાણી હોય તો માંડ વીઘો અડધો વીઘો આપડે કરી
શકીએ.
અને આમાં 1.5 કલાક નું પાણી હોય ને, તો આપડે 1 એકર કે 4 એકર નું પાણી આપડે પિયત આપી શકીએ અને મોલ બતાવી.
પણ ત્રંબોડા ના ખેડૂ ને આ બધું શીખવાડ્યું કોને?
શીખવું બીજા પ્રગતિશીલ ખેડૂ તે જ. એ લોકો એની મુલાકાતે ગયા હતા. એ સાંભળો.
સંસ્થા આગાખાન છે અમારા ગામમાં, ઘણા સમય થી લગભગ 1300 દોર થી કામ કરે. પછી અમને ટીપા સિંચાઈ માટે કચ્છમાં અંજાર ના પણ ખીડો ગામ છે, અહિયાં લગભગ 4-5 એકર માં સ્ટાર્ટ કરેલી હતી. અને એ પેલા અમને બતાવ્યું, સમજ્યા કે તો અમે નતા માનતા કે અમારું બેટું ટીપે ટીપે મોલ ન થાય. એ મેં જોયું એટલે 8-8 એકર જમીન ની હતી ભાઈ ને, એની વાડીમાં રીંગણ હતા, કોઈ પણ પાક હતો, જુવાર હતી, બાજરી હતી, બધું હતું. જેથી મને મગજમાં બે ગયું કે લગભગ આની માથે થાય તો ખરું. અને મેં લિંક ઠવા દીધી કે આપડે વાડી ની માલિક આપડે આ સિંચાઈ ફિટ કરવી છે.
બરોબર.
પછી આગાખાન સંસ્થા વાળા સબસીડી અમને આપી, તો 50% સરકારે સબસીડી આપી અને 20% સંસ્થા એ ટેકો કર્યો. અંદર મારો લગભગ 4-1 એકર માં 20-1 હજાર રૂપિયા મજૂરી બજૂરી થઈ ગયું.
અને આ ટપક સિંચાઈ નો ફાયદો કેવો થયો એ હવે સાંભળો.
અરે ફાયદો ની તો શું મારે વાત કરી, 1 કલાક પણ આપડે શું પાવાના હતા.
સાચી વાત છે.
300 મણ કપાસ પેદા કર્યો હતો, એમાંથી 2 એકર માંથી 120 મણ બાજરી થઈ હતી.
ઉનાળામાં?
હા ઉનાળામાં.
ઉનાળુ બાજરી 120 મણ બાજરી થઈ
2 એકર માં થઈ હતી.
2 એકર માં.
એને કોઈ પણ એના પાણી ની જરૂર પડતી નથી, ટીપા સિંચાઈ મૂકી દો એટલે એકદમ બહુ કમ્પ્લીટ હાલે.
હા, તો દર વર્ષે એટલે તમને ખર્ચમાં બીજો શું કઈ ફાયદો કરો?
ખર્ચમાં બીજું દવા ના આ ખાતર જે આપવાનું થાય ને, એ બધો ઘણો બધો ફેર પડતો. આપડે એક થેલી જ્યાં જોતી હોય એ લાગત, જયારે આપડે પાણી મુકતા હોય 5-5 થેલી ખાતર જોતું હતું.
બરાબર.
અને અત્યારે જે 3 થેલી થતું ને એક થઈ રહ્યા.
વાહ પુનાભાઈ, વાહ. ધનશે તમને, ધનશે તમને, વીરજીભાઈ ને, અને બીજા હંધાય ખેડૂ ને. શંકરભાઈ, મને લાગે છે કે એકે એક ગામમાં ખેડૂત જો આટલા જાગૃત થઈ જાય તો ખેતી છોડીને બીજો કોઈ કામ ધંધો ગોતવા જ ન જવું પડે.
બિલકુલ સાચી વાત છે. અને એના કરતા ખેતીમાં નવું નવું શું કરી શકાય એવું બધા સાથે મળીને વિચારતા થઈએ તો વધારે સારું થાય.
જેમ કે ત્રંબોડામાં એક નહીં પણ 3-3 ખેડૂત મંડળ ચાલે છે.
કેટલા? 3 ખેડૂત મંડળ એક જ ગામમાં.
અને સાંજે નવરા પડીને સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ તો બધા સાંભળે
છે.
સાથે જે પણ શંકા હોય એનો એ જ વખતે 95 27 17 235 ને 995 આ ફોન જોડીને એનો ઉકેલ પણ પૂછી જ લેશે.
મળું આ તો બહુ સારી વાત કહેવાય શંકરભાઈ.
ત્યારે પછી
પણ તમે કઈક ગામે ગામ આવા શ્રોતા મંડળ બનાવવાની ને ખેડૂત સભાયું રાખવાની વાત કરતા હતા, તે એનું શું કર્યું?
બસ એના ફોર્મ તૈયાર જ કરાઈ રહ્યા છે.
એમ
અને જે જે ગામથી માગણી આવી રહી છે બધા ગામોમાં ખેડૂત મિત્રોને ફોર્મ મોકલવાની વ્યવસ્થા પણ કરી રહ્યા છે.
વાહ વાહ.
સાથે એકાદ અઠવાડિયામાં ખેડૂત સભા યોજવાનું આયોજન પણ કરી જ રહ્યા છીએ.
અને આ ખેડૂત સભાની શરૂઆત કરવાના છીએ વડોદરા જિલ્લાના અમારા નિયમિત મિત્રો એવા પાદરા તાલુકાના ઠીકરિયા મુબારક ગામના સાથેની સભાથી.
સભાથી
પણ પછી બીજા કોઈ ગામ વાળાને એમને સભા રાખવી હોય તો બોલાવી શકે કે નહીં?
હાસ્તો ડીએસસી અને સજ્જતા સંઘે માટે તૈયારી શરૂ કરી દીધી છે દાનસંગભાઈ.
હા.
અને એક બીજી વાત, જે ગામમાં આવી ખેડૂત સભા રાખીશું ત્યાં ખેડૂત મિત્રોના ખેતીને લગતા પ્રશ્નોના તત્કાળ ઉકેલ માટે ખેતી નિષ્ણાત ડોક્ટરને પણ સાથે જ રાખવાના છીએ, ખરું કે નહીં? ઉમા. અને એટલે મિત્રોને એ પણ કહી રાખીએ કે જો તમારે ત્યાં આવી ખેડૂત સભાનું આયોજન કરવું હોય તો તમારા ગામની ખેતીને લગતી મૂંઝવણો પણ તૈયાર જ રાખજો. બને તો અગાઉથી ફોન કરીને કે પત્ર દ્વારા ડીએસસીમાં આ મૂંઝવણો મોકલી પણ આપજો, જેથી ખેતી નિષ્ણાત સાથે એ અંગે વિગતવાર ચર્ચા કરી શકાય અને જરૂરી હોય ને તો એનું લેખિત સાહિત્ય પણ લેતા આવીએ.
હા, એ બહુ જરૂરી છે.
તો પછી
નકર તો અમારે ખેડૂત કેવું છે, સભામાં તો બરાબર છે કરીને માથું હલાવતા રહી, પણ ત્યાંથી જેવા ઉભા થયા એટલે હંધુય ભૂલાઈ
જાય બધું હવામાં.
એવું નથી થવા દેવું, એટલે તો આ બધા પ્રયત્નો થાય છે દાનસંગભાઈ. તમને ખબર છે ને આપણે દર ગુરુવારની અગત્યની ચર્ચા પણ ભૂલાઈ ન જાય એ માટે એમાંથી મહત્વની માહિતીનો સવાલ પણ પૂછીએ છીએ.
અને સાથે એ પણ કહીએ છીએ કે આપણી મહેનત તથા પૈસા એળે ન જાય એટલા માટે કોઈ પણ પ્રયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ અચૂક લેવાની જ.
તો શંકરભાઈ પૂછી નાખો આજનો ઇનામી સવાલ.
આજે ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું છે કે ઉનાળુ બાજરીને એક એકરે કેટલો નાઇટ્રોજન આપવો પડે છે અને તેમાંથી પૂરતી ખાતર તરીકે કઈ અવસ્થાએ આપવો જોઈએ?
સવાલ શું પૂછાયો?
કે ઉનાળુ બાજરીમાં કુલ કેટલા નાઇટ્રોજનની જરૂર પડે અને એમાંથી પૂરતી ખાતર તરીકે કેટલો નાઇટ્રોજન ક્યારે આપવો જોઈએ?
બસ દર ગુરુવારની જેમ આજે પણ હું પરેશભાઈ રમેશભાઈ ને એકાદ ખેતી નિષ્ણાત ફોન લેવા બેસવાના છીએ.
બરાબર છે.
એટલે સજ્જતાનો સંઘ શ્રોતા મંડળ રચવા, ખેડૂત સભા યોજવા, જવાબ આપવા કે બીજી મૂંઝવણ હોય તો તે જણાવવા રાતના 9:30 સુધી 95 27 17 235 995 ઉપર બેઠા છીએ.
પણ લાલ, હવે તો અઠવાડિયાના ચાલુ દિવસોમાં દિવસે પણ આ નંબર ઉપર ફોન કરી શકાય છે ને?
હાસ તો મેં પરેશભાઈ આરે દીએ જ વાત કરી હતી ને,
એવું હવે જવાબો આપનારા મિત્રો માટે પણ બનવા માંડ્યું છે દાનસિંહભાઈ. અને સાથે પત્ર લખનારા મિત્રોની ફરિયાદ પણ હતી કે પત્રો મોડા મળવાથી એમના પત્રો ડ્રોમાં સામેલ થતા નથી.
અને એટલે જ હવે પ્રશ્ન પૂછ્યા પછી ત્રીજા નહીં પણ ચોથા અઠવાડિયે ડ્રો કરીશું એવું નક્કી કર્યું છે. એટલે 13મા કાર્યક્રમના વિજેતાઓના નામોની જાહેરાત આવતા ગુરુવારે 17મા કાર્યક્રમમાં કરીશું.
તો હવે કાગળ લખવા બોલી નાખું સરનામું.
શું વાત છે, તમને યાદ છે? બોલો બોલો.
અરે એમાં ક્યાં અઘરું હતું?
બોલો.
જો હું બોલું છું, સજ્જતાનો સંઘ લાવે ખેતીમાં રંગ,
બરાબર,
ડીએસસી, સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
ધનસંગભાઈ, સરનામું કે ફોન નંબર ખિસ્સામાં રાખી મૂકવા માટે નથી, પણ જેમને જરૂર હોય એવા ગામના બીજા ખેડૂત મિત્રોને તે આપીને આ આંગળી ચીંધ્યાનું પુન મેળવવા માટે છે.
બસ
એ આપણે બધાએ યાદ રાખવું પડશે.
કારણ કે આગા ખાન ફાઉન્ડેશન દ્વારા યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત મળેલી સહાયથી પ્રસ્તુત અને ડીએસસી તથા સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ છે તમારી ખેતીને લગતી મૂંઝવણો ઓછી કરવાનો.
ટૂંકમાં દર ગુરુવારે હાંજે 7:20
બસ
રેડિયા પાસે ગોઠવાઈ જવાનું અને ભૂલ્યા વગર રેડિયો સાંભળવાનો.
સજ્જતાનો સંઘ
લાવે ખેતીમાં. તો હવે હું બેસું રસોઈ કરવા અને તમે બેસો ફોન લેવા અને અત્યારે કહી દઈએ
નમસ્કાર.